એકત્ર જ્ઞાનગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. સૌ શ્રોતાઓનું સ્વાગત છે. આજે આપણે એક એવા પુસ્તકની સફરે નીકળવાના છીએ જે આપણને લગભગ 80 વર્ષ પહેલાંના ચીનમાં લઈ જાય છે, પણ એની વાત આજે પણ એટલી જ પ્રાસંગિક છે.
નમસ્કાર. હા, આપણે વાત કરી રહ્યા છીએ બાર્બરા ડબલ્યુ ટચમેનના પુલિત્ઝર પુરસ્કાર વિજેતા પુસ્તક સ્ટિલવેલ એન્ડ ધી અમેરિકન એક્સપિરિયન્સ ઇન ચાઇના 1911-45 વિશે. એટલે આમ જુઓ તો આ જનરલ સ્ટિલવેલ અને બીજા વિશ્વયુદ્ધ સમયના ચીનમાં અમેરિકાના અનુભવોની વાત છે. પણ ખરેખર તો
એ બે સંસ્કૃતિઓ, બે અલગ અલગ ધ્યેયો અને જેમ તમે કહ્યું એક મોટી ગેરસમજની કહાણી છે.
બરાબર, અને એટલે જ આ પુસ્તક આજે પણ કામનું છે.
હા, નહીં, આંતરરાષ્ટ્રીય સંબંધો, ગેરસમજૂતો, વિદેશ નીતિના નિર્ણયો, આ બધું સમજવા માટે તો જાણે અરીસો છે. ખાસ કરીને જ્યારે મોટા દેશો બીજા દેશો સાથે જે રીતે વર્તે છે એ જોઈએ ત્યારે આ પુસ્તક આપણને બહુ વિચારતા કરી મૂકે છે. કદાચ ભૂતકાળમાંથી કંઈક શીખવા જેવું.
ચોક્કસ. અને આવા ગહન વિષયને આટલી સરસ રીતે રજૂ કરનાર લેખક બાર્બરા ટચમેન પણ કમાલના હતા. એ કોઈ પ્રોફેસર નહોતા, ખબર છે?
અચ્છા.
હા, કોઈ યુનિવર્સિટીના એકેડેમિક ઇતિહાસકાર નહીં, જાતે જ ભણેલા, સંશોધન કરીને ઇતિહાસ લખતા. એટલે એમની શૈલીમાં એક અલગ જ તાજગી હતી. વાંચવાની મજા આવે.
હા, મેં પણ એવું સાંભળ્યું છે. એ ઇતિહાસને સૂકી તારીખો અને ઘટનાઓ તરીકે નહીં, પણ જીવંત પાત્રો, એમના નિર્ણયો, એમના સંઘર્ષો એક નાટકીય કથા તરીકે જોતા હતા.
બરાબર. પુષ્કળ સંશોધન તો ખરું જ, પણ સાથે એક વાર્તા કહેવાની પકડ. અને એમને આ જ કારણે બે પુલિત્ઝર પુરસ્કાર મળ્યા. એક તો ધ ગન્સ ઓફ ઓગસ્ટ માટે,
હા, પહેલું વિશ્વયુદ્ધ,
અને બીજું આ પુસ્તક સ્ટિલવેલ માટે. અને જુઓ, આ પુસ્તક લખવા માટે એમની પાસે એક ખાસ કારણ હતું. એમના પિતા બેન્કર, દાદા રાજદ્વારી, એટલે આંતરરાષ્ટ્રીય બાબતોની સમજ તો ઘરમાં જ હતી.
પણ એશિયાનો સીધો અનુભવ હતો, એ વાત બહુ રસપ્રદ છે. 1930ના દાયકામાં જ્યારે ચીન જાપાન યુદ્ધ ચાલતું હતું,
હા, ત્યારે એ પત્રકાર તરીકે ટોક્યો અને ચીનમાં રહ્યા હતા. આ બહુ મોટી વાત છે. એમને જમીની હકીકતનો ખ્યાલ આવ્યો, માત્ર પુસ્તકોમાંથી નહીં.
એટલે જ એમના લખાણમાં એ ઊંડાણ દેખાય છે.
અને એમની ટેકનિક પણ જુઓ. એક પાત્ર, અહીં સ્ટિલવેલ, એના દ્વારા આખો યુગ અને બે દેશો વચ્ચેના સંબંધોની જટિલતાને ખોલવી, આનાથી ઇતિહાસ વધુ અંગત લાગે નહીં?
સાચી વાત. તો પુસ્તકનું મુખ્ય સૂર શું છે? શું કહેવા માંગે છે આ પુસ્તક?
મૂળભૂત રીતે આ બે વાર્તાઓ એકસાથે ચાલે છે. એક છે જનરલ જોસેફ સ્ટિલવેલની, વિનેગર જો તરીકે ઓળખાતા, બહુ કડક અને સ્પષ્ટ વક્તા. અને બીજી વાર્તા છે 20મી સદીના પહેલા ભાગમાં અમેરિકા અને ચીન વચ્ચેના સંબંધોની, જે આશાઓથી શરૂ થયા, પછી ગેરસમજો વધી અને અંતે નિરાશા.
અને ટચમેનનો મુખ્ય તર્ક એ છે કે ચીનમાં અમેરિકાની જે નિષ્ફળતા રહી એના માટે ખાલી સ્ટિલવેલ જવાબદાર નહોતા?
ના, બિલકુલ નહીં. ટચમેન કહે છે કે નિષ્ફળતાનું મૂળ તો અમેરિકાના મનમાં ચીન વિશે જે એક ઊંડો ભ્રમ હતો એમાં હતું.
ભ્રમ? કેવો ભ્રમ?
એવું બનાવી દેશે, લોકતાંત્રિક, ખ્રિસ્તી, અમેરિકાનો મિત્ર, જ્યારે ચીનની વાસ્તવિકતા સાવ જુદી હતી. જટિલ, પ્રાચીન, આંતરિક રીતે વહેંચાયેલું, સંઘર્ષ કરતું. આ એક જાતનો મિશનરી ઉત્સાહ અને વેપારી લાલસાઓમાંથી જન્મેલો રોમેન્ટિક આદર્શવાદ હતો.
ઓ, એટલે કે અમેરિકાનો ધ્યેય ચીનને બદલવાનો હતો, પણ એ માટેની એમની ભૂમિકા અને ક્ષમતા એ વાસ્તવિકતાથી બહુ દૂર હતી.
એમ
બરાબર પકડ્યું. પુસ્તક આ જ સવાલ પૂછે છે. આટલા બધા પ્રયત્નો, આટલા પૈસા, આટલું મહત્વ આપ્યા પછી પણ અમેરિકા ચીનમાં એક ભરોસાપાત્ર સાથી કેમ ન બનાવી શક્યું? અને છેવટે 1949માં સામ્યવાદી ક્રાંતિ થઈ ગઈ.
ટચમેનનો જવાબ સીધો છે. આ સંસ્કૃતિઓ, ઉદ્દેશ્યો અને વાસ્તવિકતાઓનો ટકરાવ હતો.
અને સ્ટીલવેલ એમાં વચ્ચે આવી ગયા.
હા, એમનું મિશન ચ્યાંગ કાઈશેકની ભ્રષ્ટ અને બિનકાર્યક્ષમ સેનામાં સુધારો કરવો એ લગભગ અશક્ય હતું. કેમ? કારણ કે અમેરિકાના લશ્કરી ધ્યેયો અને ચ્યાંગના રાજકીય ધ્યેયો વચ્ચે જમીન આસમાનનો ફરક હતો. સ્ટિલવેલ આ ટકરાવનો ભોગ બન્યા.
તો ચાલો પુસ્તકના મુખ્ય ભાગોમાં થોડા ઊંડા ઉતરીએ. શરૂઆત ક્યાંથી થાય છે?
પુસ્તક 1911થી શરૂ થાય છે. ચીનનો છેલ્લો રાજવંશ કિંગ વંશ તૂટી પડે છે અને ચીનમાં અંધાધૂંધીનો એક નવો આધુનિક યુગ શરૂ થાય છે. ત્યારે અમેરિકા ઓપન ડોર નીતિ,
એટલે બધા માટે ચીનના બજાર ખુલ્લા રહે,
હા, અને મિશનરી પ્રવૃત્તિઓ દ્વારા ચીનમાં રસ લે છે. એકદમ ભોળો આશાવાદ હતો ચીન પ્રત્યે.
અને ત્યારે જ યુવાન સ્ટીલવેલ ચીનમાં આવે છે, ચીની ભાષા શીખે છે, સામાન્ય લોકો સૈનિકો માટે એમને સહાનુભૂતિ થાય છે, પણ સાથે જ
એમને ચીનની જે શાસક પાર્ટી હતી કુઓમિન્તાંગ KMT અને એના ભ્રષ્ટ નેતાઓ પ્રત્યે ભારે અણગમો પેદા થાય છે, એટલે અહીં જ એમના સંઘર્ષના બીજ રોપાઈ જાય છે.
મતલબ ચીની સૈનિક પર ભરોસો પણ એમના નેતાઓ પર નહીં.
બરાબર, એ ચીનને જમીન પરથી ઓળખે છે, પણ આ જ સમજ એમને રાજકીય નેતાઓ સાથે ટકરાવમાં લાવે છે. એમની ભૂમિકા તો સૈનિકની છે, પણ એમને રાજદ્વારી અને રાજકીય રમતો રમવી પડે છે જે એમના સ્વભાવથી વિરુદ્ધ છે. અને એમનો ધ્યેય, ગોલ, એક અસરકારક લશ્કર બનાવવું, એમાં આ વસ્તુઓ નડે છે.
પછી
આવે છે બીજું વિશ્વયુદ્ધ અને બર્મા મોરચો.
હા, પર્લ હાર્બર પર હુમલો થયો અને સ્ટીલવેલને ચીન બર્મા ભારત CVI મોરચાની જવાબદારી મળી. આ બહુ મોટો અને જટિલ વિસ્તાર હતો અને ચીનને પુરવઠું પહોંચાડવા માટે બહુ જ મહત્વનો.
એમના ધ્યેયો પણ ઘણા હતા ને?
હા, ઘણા હતા. ચીનને યુદ્ધમાં ટકાવી રાખવું, સેના સુધારવી, અમેરિકાની પેલી લેન્ડ લીઝ સહાય એટલે કે શસ્ત્રો અને પૈસા, એનું સંચાલન કરવું. પણ આ બધા ધ્યેયો ઘણીવાર એકબીજા સાથે અથડાતા હતા.
અને શરૂઆત જ ખરાબ થઈ પેલી બર્માની હાર.
1942માં કારમી હાર, ચીની સૈન્ય નબળું પડ્યું, બર્મા જાપાનના હાથમાં ગયું અને ચીનનો મુખ્ય સપ્લાય રૂટ બર્મા રોડ બંધ થઈ ગયો.
એ પછી સ્ટીલવેલની પેલી પ્રખ્યાત પીછેહટ.
હા, ગાઢ જંગલોમાંથી 114 સાથીઓ સાથે પગપાળા ચાલીને ભારત પહોંચ્યા અને ત્યાં પહોંચીને એમનું પેલું નિવેદન, આપણે જબરદસ્ત માર ખાધો છે, આપણે પાછા જઈને બર્મા પાછું લેવું જોઈએ. કેટલી પ્રામાણિકતા અને દૃઢ નિશ્ચય.
આ સમયે એમના હરીફ જનરલ ચેનોલ્ટ પણ આવે છે, જે માને છે કે ખાલી હવાઈ તાકાતથી જીતી શકાય. અને આ વિચાર ચિયાંગ કાઇશેકને બહુ ગમે છે, કારણ કે એમાં ચીની સેના પર ઓછો આધાર રાખવો પડે. એટલે અહીં ફરી ધ્યેયોનો ટકરાવ. સ્ટીલવેલ જમીની સેના સુધારવા માંગે, ચેનોલ્ટ હવાઈ હુમલા પર ભાર મૂકે અને ચિયાંગ આ બંનેનો ઉપયોગ પોતાની રાજકીય રમત માટે કરે.
પછી પુસ્તક સ્ટીલવેલના એ પ્રયાસો વિશે વાત કરે છે જે લગભગ નિષ્ફળ જેવા હતા, સેના સુધારવાના.
હા, સિસિફિયન કાર્ય જેવું, પથ્થર પર પાણી રેડવા જેવું. એ ભારતમાં ચીની સૈનિકોને તાલીમ આપે છે, જેને એક્સ ફોર્સ કહેવાય છે, અને એક સારું લડાઈક દળ બનાવે છે.
અને ચીનમાં સતત ચિયાંગ પર દબાણ કરે છે. ભ્રષ્ટાચાર રોકો, સૈનિકોને ખાવાનું પગાર આપો, લાયક માણસોને રાખો. પણ ચિયાંગ માટે તો
રાજકીય કંટ્રોલ અને સત્તા ટકાવી રાખવી એ પહેલી પ્રાથમિકતા હતી. જાપાન સામે લડવા કરતાં પણ વધારે. અમેરિકાથી આવતી મદદનો ઉપયોગ પણ એ પોતાના વફાદારોને સાચવવામાં કરતા હતા.
તેમ છતાં સ્ટીલવેલે ઉત્તર બર્મામાં સફળતા મેળવી નહીં?
હા, મેળવી. એમના તાલીમ પામેલા ચીની સૈનિકોએ સારું કામ કર્યું અને લેડો રોડ ચીન માટે નવો સપ્લાય માર્ગ એ ખુલ્લો કરાવ્યો. આનાથી સ્ટીલવેલની વાત સાચી પડી કે યોગ્ય નેતૃત્વ મળે તો ચીની સૈનિક લડી શકે છે. પણ
એ જ વખતે ચીનમાં ચિત્ર ઊંધું હતું. જાપાનીઓનું પેલું ઇચિગો આક્રમણ થયું.
હા, અને ચિયાંગની પેલી અસુધારેલી સેનાઓ સહેલાઈથી હારી ગઈ. ચેનોલ્ટના હવાઈ મથકો પણ ગયા. આનાથી સાબિત થયું કે ખાલી હવાઈ તાકાત પૂરતી નથી અને ચિયાંગના રાજકીય ધ્યેયો અમેરિકાના લશ્કરી ધ્યેયો પર કેટલા ભારે પડી રહ્યા હતા એ પણ દેખાયું.
અને આ જ ટકરાવ છેવટે અંત લાવે છે.
બરોબર. ઇચિગોની હાર પછી અમેરિકી રાષ્ટ્રપતિ રૂઝવેલ્ટ ચિયાંગને કહે છે કે ભાઈ, હવે ચીની સેનાની પૂરી કમાન સ્ટીલવેલને સોંપી દો,
જે ચિયાંગ માટે અશક્ય હતું.
હા, એમને ડર લાગ્યો કે આવી સેના તો સ્ટીલવેલને વફાદાર રહેશે, મને નહીં. એટલે એમણે સ્ટીલવેલને પાછા બોલાવવાની માંગ કરી
અને રૂઝવેલ્ટે માની લીધું.
હા, કારણ કે એમને ડર હતો કે ચીન ક્યાંક યુદ્ધમાંથી ખસીને જાય. એટલે ઓક્ટોબર 1944માં સ્ટીલવેલને બહુ અપમાનજનક રીતે પાછા બોલાવી લેવાયા. ટચમેન કહે છે કે આ ખાલી સ્ટીલવેલની હાર નહોતી, પણ પેલો અમેરિકન ભ્રમ હતો ને, એનો તાર્કિક અંત હતો. અમેરિકાનો ધ્યેય અસરકારક સેના અને ચિયાંગનો ધ્યેય સત્તા બચાવવી ક્યારેક એક હતા જ નહીં.
પુસ્તકનો અંત કેવી રીતે આવે છે?
ઉપસંહારમાં સ્ટીલવેલના છેલ્લા દિવસો, એમના મૃત્યુની વાત છે અને પછી અમેરિકામાં જે ચર્ચા ચાલી, કોણે ચીન ગુમાવ્યું, એના પર ટિપ્પણી છે. ટચમેનનો જવાબ સ્પષ્ટ છે, ચીન ક્યારેય અમેરિકાનું હતું જ નહીં કે એને ગુમાવી શકાય. આખો પ્રયાસ જ એક ગેરસમજ પર ઊભો હતો અને સ્ટીલવિલ એનો દુઃખદ ભોગ બન્યા.
ખરેખર આખી વાત સાંભળીને બહુ વિચારો આવે છે. આમાંથી મુખ્ય કયા સંદેશ આપણે તારવી શકીએ?
સૌથી પહેલો અને મોટો સંદેશ તો પેલો સંસ્કૃતિઓનો સંઘર્ષ અને ગેરસમજ છે. અમેરિકનોની સીધી વાત કરવાની રીત અને ચીની સંસ્કૃતિમાં પેલું છેરો સાચવવાની વાત, આડકતરી રીતે કહેવું, સંબંધોનું મહત્વ, આ બધા વચ્ચે સતત ઘર્ષણ ચાલ્યું.
હા, અને એવું તો આપણે પણ અનુભવીએ છીએ ને, જુદી જુદી પૃષ્ઠભૂમિના લોકો સાથે કામ કરતી વખતે અથવા આપણા સમાજમાં પણ જુદી માન્યતાઓ વચ્ચે.
બરાબર. બીજો મુદ્દો છે વાસ્તવિકતા વગરનો આદર્શવાદ કેટલો જોખમી હોઈ શકે. અમેરિકા ચીનને પોતાની કલ્પના પ્રમાણે જોતું રહ્યું અને ત્યાંની જમીની હકીકત, ખાસ કરીને KMT સરકારનો ભ્રષ્ટાચાર અને નબળાઈઓ, એને નજરઅંદાજ કરતું રહ્યું.
આ તો આપણે પણ ક્યારેક કરીએ છીએ. કોઈ વ્યક્તિ કે પરિસ્થિતિ વિશે આપણી ઈચ્છાઓને વાસ્તવિકતા પર હાવી થવા દઈએ છીએ.
સાચી વાત. ત્રીજો મુદ્દો છે રાજકારણ કેવી રીતે સારામાં સારી યોજનાઓનો પણ ભોગ લઈ શકે છે. ચિયાંગ માટે રાજકીય સત્તા ટકાવવી એ જાપાનને હરાવવા કરતાં વધુ મહત્વનું હતું. લશ્કરી નિર્ણયો પણ રાજકીય ગણતરીથી લેવાતા. સ્ટીલવેલનો લશ્કરી ધ્યેય ચિયાંગના રાજકીય ધ્યેય સામે ટકી ન શક્યો.
આ તો ઓફિસ પોલિટિક્સ જેવું થયું.
હા, કહી શકાય. અને ચોથો મુદ્દો પેલી સહાયના દુરુપયોગનો. જવાબદારી વગરના સંસાધનો કેવી રીતે વેડફાઈ જાય છે. અબજો બોલરની મદદ આવી પણ મોટાભાગની ખોટા હાથમાં ગઈ. ભૂતિયા સૈનિકોના નામે પૈસા ખવાયા. આ બતાવે છે કે દેખરેખ ને જવાબદારી વગર મદદ બેઅસર થઈ શકે છે,
ભલે ઈરાદા ગમે તેટલા સારા હોય.
બરાબર. અને છેલ્લે, આ પુસ્તક વિદેશી હસ્તક્ષેપની મર્યાદાઓ બહુ જ સ્પષ્ટ રીતે બતાવે છે. અમેરિકા પોતાની ઈચ્છા, પોતાના મૂલ્યો, પોતાની વ્યવસ્થા ચીન પર લાદી શક્યું નહીં. એ ચીનની આંતરિક સમસ્યાઓ હલ કરી શક્યું નહીં. આ મોટો પાઠ છે. તમારી ભૂમિકા શું છે અને તમારા ધ્યેય કેટલા વાસ્તવિક છે એ સમજવું પડે.
પુસ્તકમાં કેટલાક વિચારો ખરેખર યાદ રહી જાય તેવા છે. એવા કેટલાક મુખ્ય વિચારો પર વાત કરીએ જે અવતરણ જેવા લાગે.
ચોક્કસ. પહેલો તો સ્ટીલવેલનો પેલો બર્મા પીછેહટ પછીનો ડાયલોગ આપણે જબરદસ્ત માર ખાધો છે. પાછા જઈને તેને ફરીથી લેવું જોઈએ. આ એમની નિખાલસતા, જવાબદારી સ્વીકારવાની હિંમત અને મિશન પર ટકી રહેવાની વૃત્તિ બતાવે છે.
બીજો વિચાર, જ્યાખા પુસ્તકનો સાર છે, અમેરિકન ભ્રમ એ હતો કે અમે ચીનની સમસ્યાઓ હલ કરી શકીએ અને સ્ટીલવેલ આ ભ્રમનું સાધન હતો. એટલે કે આખો પ્રયાસ જ ખોટી ધારણા પર હતો અને સ્ટીલવેલને એક અશક્ય ભૂમિકા મળી હતી.
ત્રીજો વિચાર સ્ટીલવેલના આંતરિક દ્વંદ્વને બતાવે છે. તેમણે ચીની લોકોને પીડિત તરીકે જોયા અને સહાનુભૂતિ દર્શાવી, પણ તેમની સરકાર સાથે, જે તેમની પીડાનું કારણ હતી, તેની સાથે કામ પાર પાડી શક્યા નહીં. લોકો માટે પ્રેમ, નેતાઓ માટે ગુસ્સો, આનાથી રાજકીય સંબંધો બગડ્યા.
અને ચોથો, જે ધ્યેયોનો ટકરાવ સ્પષ્ટ કરે છે, ચિયાંગ ચીન એટલે કે પોતાની સત્તા માટે લડી ગયો હતો, સ્ટીલવેલ યુદ્ધ જાપાનને હરાવવા માટે. બસ આ એક વાક્યમાં ઘણું આવી ગયું. બંનેના ધ્યેય જ અલગ.
અને પાંચમો, જે આપણને વિચારતા કરે છે, દોષ આપણા સાથી ચિયાંગની પસંદગીમાં નહોતો, પણ તેને સ્પષ્ટ રીતે જોવાની આપણી ના પાડવામાં હતો. એટલે કે ભૂલ ચિયાંગને ટેકો આપવાની નહોતી, પણ એની હકીકત સ્વીકારવાની ના પાડવાની હતી. પ્રામાણિક આત્મવિશ્લેષણનો અભાવ.
આ બધી વાતો પરથી લાગે છે કે આ ખાલી ઇતિહાસ નથી, આમાંથી આજે પણ ઘણું શીખવાનું છે. વ્યવહારિક જીવનમાં આ ક્યાં કામ લાગે?
ઘણી જગ્યાએ આંતરરાષ્ટ્રીય સંબંધોમાં તો દેખીતું જ છે. સાંસ્કૃતિક સમજ, પાર્ટનરનું સાચું મૂલ્યાંકન, પોતાના મૂલ્યો ન લાદવાની વાત, પણ લીડરશિપ અને મેનેજમેન્ટમાં પણ.
કઈ રીતે?
જુઓ, સ્ટીલવેલ ટેકનિકલી બહુ સક્ષમ હતા, પણ રાજકીય કુશળતા ઓછી. ચિયાંગ જેવા મુખ્ય સ્ટેક હોલ્ડરને મેનેજ ન કરી શક્યા. આ બતાવે છે કે લીડર માટે ખાલી પોતાની આવડત પૂરતી નથી, આસપાસના લોકો, એમના હેતુઓ, રાજકીય વાતાવરણ, આ બધું સમજવું પડે. તમારા ધ્યેય, ગોલ અને તમારી ભૂમિકા, રોલ વચ્ચે બેલેન્સ રાખવું પડે.
અને બિઝનેસ કે પ્રોજેક્ટ મેનેજમેન્ટમાં?
ત્યાં પણ આ જ વાત. સ્ટીલવેલનું મિશન જાણે એવો પ્રોજેક્ટ હતો જેમાં મુખ્ય ક્લાયન્ટ ચિયાંગ જ રાજી નહોતો. એટલે કોઈ પણ મોટું કામ શરૂ કરતા પહેલા બધા મુખ્ય લોકોના ધ્યેયો એક દિશામાં છે કે નહીં એ જોવું બહુ જરૂરી છે, નહીંતર મહેનત પાણીમાં જાય.
અને આપણા પોતાના જીવનમાં વ્યક્તિગત રીતે?
મને લાગે છે કે આ પુસ્તક આપણને બૌદ્ધિક નમ્રતા શીખવે છે. બીજા લોકો, બીજી સંસ્કૃતિઓ વિશે આપણી જે ધારણાઓ હોય એના પર સવાલ ઉઠાવવાનું શીખવે છે. સ્ટીલવેલનો પેલો કડક સ્વભાવ કદાચ નડ્યો એટલે સહાનુભૂતિ, બીજાના દૃષ્ટિકોણને સમજવાની કોશિશ અને ક્યારેક થોડું નમતું જોખવું, આ બધું પણ જરૂરી છે.
આછી ચર્ચા પછી મારા મનમાં જે એક વાત રહી ગઈ છે તે એ છે કે કેવી રીતે એક આટલો મોટો શક્તિશાળી દેશ પણ બીજા દેશની વાસ્તવિકતા સમજવામાં આટલી મોટી ભૂલ કરી શકે છે અને તે પણ દાયકાઓ સુધી ચાલે. પેલો ભ્રમ કેટલો ઊંડો અને મજબૂત હશે.
અને મારા માટે સૌથી રસપ્રદ એ છે કે સ્ટીલવેલ જેવા પ્રામાણિક અને સિદ્ધાંતવાદી વ્યક્તિ માટે પણ એ ચોક્કસ રાજકીય માહોલમાં એમની એ જ ખૂબીઓ, પ્રામાણિકતા, સ્પષ્ટ વક્તાપણું એ જ એમના માટે અવરોધ બની ગઈ.
આ બતાવે છે કે ગુણો પણ સંદર્ભ પ્રમાણે સારા કે નરસા સાબિત થઈ શકે છે. ક્યારેક તમારી ભૂમિકા, રોલ, તમારા શ્રેષ્ઠ ગુણોને પણ નબળાઈ બનાવી શકે છે. સાચી વાત. તો આ પુસ્તકનો અંતિમ સાર એ જ છે કે ઇતિહાસ જટિલ છે, બહારથી કોઈ આવીને એને સહેલાઈથી બદલી નથી શકતો, અને જ્યારે આદર્શવાદ વાસ્તવિકતાથી સાવ અલગ થઈ જાય ત્યારે પરિણામો ગંભીર આવે છે. ચીન ગુમાવાયું નહોતું કારણ કે તે ક્યારે કોઈનું હતું જ નહીં કે ગુમાવી શકાય. આખી નીતિ જ એક મોટી ગેરસમજ પર આધારિત હતી.
અને હા, એક વિચાર સાથે આપણે વિરામ લઈએ. શું આજે પણ આપણે વ્યક્તિ તરીકે, સમાજ તરીકે કે રાષ્ટ્ર તરીકે બીજાને સમજવામાં આવા જ કોઈ ભ્રમનો શિકાર બનીએ છીએ? શું આપણે ખરેખર બીજાના ધ્યેયો, એમની વાસ્તવિકતાઓ, એમની સંસ્કૃતિને સમજવાનો પ્રામાણિક પ્રયાસ કરીએ છીએ કે પછી અજાણતા આપણી પોતાની અપેક્ષાઓ અને આપણી ભૂમિકાની કલ્પનાઓ તેમના પર લાદી દઈએ છીએ? આ વિચારવા જેવું છે.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.